بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله. ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا وحبيب قلوبنا وشفيع ذنوبنا وطبيب نفوسنا بالقاسم محمد. صلى الله عليه وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين. اللهم صل على ولي أمرك القائم المؤمل والعدل المنتظر وحفه بملائكتك المقربين وأيده بروح القدس يا رب العالمين. واللعنة الدائمة على أعدائهم وغاصبي حقوقهم ومنكري فضائلهم من ليلنا هذا إلى قيام يوم الدين. أما بعد، فقد قال الله تعالى في كتابه المجيد: بسم الله الرحمن الرحيم. ونفس وما سواها فألهمها فجورها وتقواها، قد أفلح من زكاها وقد خاب من دساها. صلاة
اللهم صل على محمد وآل محمد.
આપણી ચર્ચા ખાસ કરીને ગઈકાલે જેની અંદર આપણે જોયું કે ખાલી માસૂમ નહીં પણ ગેરે માસૂમ જ્યારે ઈ તઝકિયત નફ્સ એટલે નફ્સની પાકીઝગી જ્યારે હાસિલ કરે છે ત્યારે કેવી જાતની તાકાત હોય છે ઈ ગઈકાલે આપણે જોયા. ખરું કહેતા કે થિયોરીમાં તો બહુ સરસ લાગે, જયારે સાંભળે કે ફલાનો આલિમ એટલા દરજા સુધી પહોંચ્યો અને ફલાનો આલિમ આ મોજીઝો કરી શક્યો અને ફલાનો આલિમ કે ફલાનો માણસ એટલો પાક હતો કે આ જોઈ શકતો હતો અને આંખેથી આ બધી એટલી મજા આવે આપણે સાંભળે ત્યારે આપણે થાય વાહ, મોમિન હોય તો આવો હોય સવાલ એ ઉપસ્થિત થાય છે. આપું છું વાત સાંભળે કે આ આવો થઈ શકે, આ આવા થઈ શકે, આ આવો થાય છે, પરંતુ આપણે ક્યાં? એટલે મારી હંમેશા આદત છે કે ભાઈ આપણે ખાલી એ બધી ચીજો થિયોરીમાં સાંભળે એને વાહ વાહ કરે ને મજા આવે એને દિલને તસલી આપે એમાં કેટલો ફાયદો આપણે મળે એ લોકોને આપણે રોલ મોડેલ તરીકે રાખીને આપણે હવે કોશિશ કરીએ કે હવે જો એ લોકો કરી શકે તો આપણે કેમ ન
કરીએ.
એ મદેનજર રાખીને હવે કે પ્રેક્ટિકલ આપણે શું કરવું છે. આપણે બધાને ખરેખર હકીકત કોઈ માસૂમ નથી, કોઈ ખુદાનો ફરિશ્તો નથી આ દુનિયામાં, આપણે બધા ગુનેગાર. અને જ્યારે ખુદા તરફ જવું હોય એ રસ્તા ઉપર કે જ્યાં ખુદાની નજદીક પહોંચશો એ રસ્તો ગુનેગાર વાસ્તે રસ્તો નથી. આપણે એમ ન કહી શકીએ કે આપણે હવે ગુનાએ કરવા છીએ ને આ રસ્તામાં એ જવું છે, કહી શકે. માટે આપણે પોતાને પહેલા સુધારવું પડશે, ગુનાહોમાંથી બહાર નીકળી જવું પડશે અને પછી એ રસ્તાની અંદર કે પાક પાકીઝા અમારો અમલ અમારા બોલ અમારા સોચ ત્યારે એ રસ્તાની અંદર એ ખુદાની તરફ જઈ રહ્યા છે. તો સૌથી પ્રથમ સૌથી પહેલી ચીજ છે એને કહે છે કે હવે આપણે તૌબા કરવું પડશે. આપણે નમાઝ ની અંદર વાર વાર કરાવે છે ખુદા પાસે હું માફી માંગુ છું અને અતુ બોઈ લઈ, મતલબ શું થાય છે એની પાસે પાછો જાઉં છું, પાછો રહું છું. એનો રસ્તો હતો, એવો હકી ગયો. પાછું જવાનો એ અર્થ છે કે ભાઈ અસલમાં એનો હતો, એના તરફ જઈ રહ્યો હતો. ઈ મને એવી ફિતરત આપ્યો, એટલો રિસોર્સિસ આપ્યો, એટલી તાકાત આપ્યો કે જેથી હું એ બધી તાકાતનો ઉપયોગ કરીને એની તરફ જાઉં. પણ હું એટલો કમઝોર કે હું શેતાનના પનારે પડી ગયો અને એનો રસ્તો ભૂલી ગયો, ખુદાનો રસ્તો ભૂલી ગયો. હવે હું પાછો છું. તવબાનો મતલબ એ છે કે હું પાછો વરું છું ખુદા પાસે. તો શું ખુદા આમ જ કબૂલ કરી લેશે જે બંધો આવે કે હું તવબા કરું છું? ચલો સાવ દરવાજો ખુલ્લો છે. કઈ કઈ શરતો છે કે જયારે ડિટર્મિનેશન હોય, રેસોલ્યુશન આપણે આપણે રેસોલ્યુશન લઈ લીધા છે, હવે આપણે એ રસ્તા ઉપર જવું છે કે જે રસ્તો આપણે ખુદા પાસે લઈ જાય છે, એ નક્કી કરી લીધા છે 100% કે નહીં આપણે હવે પોતાને સુધારવું છે. હવે પહેલો પગલો આ જે છે તવબાનો, કે પરવરદિગાર હું અત્યાર સુધી એટલો ગુનેગાર હતો, હવે હું તારા રસ્તે પાછો આવવાની કોશિશ કરું છું, તું મને સ્વીકારજે, તવબા કરો. એની શરતો શું છે? સૌથી પહેલા કે જયારે હું રસ્તો રૂખ બતાવું, આજે હું એના દાદા તરીકે સંતે તરફ જતો હોઉં ને પછી રસ્તામાં રિયલાઇઝ કરું કે નહીં આ રસ્તો ખોટો છે, એટલે રસ્તો બતાવ મને બીજા રસ્તા પર જવું પડશે. ઈ બીજો રસ્તો ક્યારે લઈશ કે જયારે રિયલાઇઝ કરીશ કે આ ખોટા રસ્તા ઉપર છો. તવબાની પહેલી શરત ઈ છે કે આપણે અગર એમ ધારતા હોય કે આપણે બહુ સારા છીએ, ના ભલા સાહેબ હું છે ને હું ઇન્સાનિયતમાં માનું છું, સમજે છો, હું ઇન્સાનિયતમાં માનું છું, હું કોઈનું ખરાબ નથી કરતો, કોઈનું ખરાબ નથી કરતો, નમાઝ કોઈ દે પરાય કોઈ દી ન પરાય, રોજા કોઈ દી રખાય ના પમળાસો, હું કોઈનું બગાડતો નથી. પણ કોઈનું બગાડતો નથી ખાલી એ જો ધર્મ હોત તો પછી નમાઝ પડવાનું તો હજી કરે શામિલ છે. તવબાની પહેલી શરત છે કે આપણે પોતાને સ્વીકારવું પડશે કે આપણે ખોટા રસ્તા પર છે, કે આપણે ગુનેગાર છીએ, કે આપણો કયો ગુનો છે. એમ આપણે ધારતા હોય કે હું જે રસ્તા ઉપર છું એ ખુશી છું, હું બરાબર કરું છું, હું સરખું કરું છું, હું મારી રીતે જેટલું કરી શકું છું કરું છું, તો પછી તવબાનો સવાલ જ ઉપસ્થિત. કારણ કે તવબાનો મતલબ એ છે કે એક રસ્તો મૂકી અને ખુદા પાસે પાછું જઈ રહ્યા છીએ. એ પાછું જવાનો ક્યારે થશે? જયારે જે રસ્તા ઉપર છે એ રસ્તા ઉપર રિયલાઇઝેશન આવે કે નહીં આ હું ખોટા રસ્તા ઉપર છું, મારે હવે રૂખ બદલવું. કે પોતાનો ગુનો કબૂલ કરવું, એડમિટ કરવું કે નહીં હું આ ગુનો કરું છું ને હું ગુનેગાર છું ને આ ખોટા રસ્તા ઉપર છું ને આ ખોટું કરી રહ્યો છું, ત્યારે તવબા હાસિલ, ત્યારે તવબા શરૂ કરી શકશો. તો પહેલી ચીજ કે હું નક્કી કરું કે નહીં હું ગુનેગાર છું, હવે જે નક્કી કરું છું હું કે મને તારી પાસે પાછું આવું છે, એમાં મને તારી ખાસ મદદની જરૂર છે. હું ગુનેગાર છું, મારી એટલી બધી ખરાબ આદતો છે, મારી એટલી બધી બુરાઈઓ છે, મને હવે પાછું આવું છે. ઈ પરવરદિગાર પાસે દુઆ કરીને તવબાનું શરૂઆત થઈ છે. શરૂઆત આ નહીં તો નંબર ટુ, કે એક ફેરે તવબા કરે ત્યારે પરવરદિગાર મારા જેટલા ગુનાઓ છે હું આજથી કસમ ખાઉં છું ફરી કદી નહીં કરું. મારી ખોટી બોલવાની આદત છે, મારી નમાઝને જીવી સમજવાની આદત છે, હલકું સમજવાની આદત હોય, જે હોય, જયારે હું નક્કી કરું કે મને તવબા કરું છે એટલે કે મને ઓલા ગુનાઓનો રસ્તો જે છે એ મૂકી અને ખુદા પાસે પાછું જવું છે, તો ખુદા પાસે પાછું જવું હોય તો ઓલું આ રસ્તો એવું નથી કે અહીંયાથી નીકળીને ઓમાં જાય, થોડી વાર ત્યાં મજા આવે, પછી પાછા આ રસ્તે આવે, એ કામ ના આવે. જેટલા ગુનાઓ છે, જેટલી ખરાબ આદતો છે, એ ખરાબ આદતોને મૂકી અને ખુદા પાસે દુઆ કરશું કે પરવરદિગાર હું આ બધી આદતો બંધ કરી નાખું છું, આજ પછી પાછું હું કરીશ નહીં. એ એક મોટામાં મોટી દલીલ છે કે પરવરદિગાર અમારો તૌબા કબૂલ કરશે. અગર તમે જાણવું હોય કે ખુદા તૌબા કબૂલ કરે છે કે નહીં, તો બસ એટલું જ જોવાનું છે કે આપણે જે ખરાબ આદતો હતી એ બંધ થઈ ગઈ છે કે નથી થઈ. અગર પાછું આપણે ન કરતા હોય મતલબમાં ખુદાએ આપણે સ્વીકારી લીધું છે અને એની હિમાયતમાં રાખ્યું છે કે પાછા ગુના કરી નહીં કરે. પણ જો આપણે પોતાને જોતા હોય કે આપણે તૌબા કર્યા છે અને કાલે પાછો પાછું તૌબા કરશું ને પાછો કરશું, બોલો ક્રાય ઉલ્ફ સાંભળે છે? ક્રાય ઉલ્ફ સ્ટોરી છે, નાના બચ્ચા તમે ત્યારથી અમે શીખતા આવ્યા છે કે ભાઈ તમે ઓલો ગેતાની દેખરેખ રાખતો હતો અને જયારે ઉલ્ફ આવે છે ત્યારે મશ્કેલમાં પેલા ઉલ્ફ ઉલ્ફ કરે, બધા ગામના માણસો ભેગા થઈએ છીએ મદદ કરવા, એક ફેરે બીજી ફેરે મશ્કેલીમાં કઈ બોર્ડ થઈ જાય છે કે શું કરો, પરાર પાડે છે. જયારે ત્રીજી ફેરે સાચે વાર આવે છે ત્યારે એ જયારે કે છે ઉલ્ફ ઉલ્ફ તો આવે કથરી આવે છે કે આને શું સાંભળ. આનો સ્ટોરીનું લેસન શું છે, મોરલ શું છે કે ભાઈ આ તમે ખોટું બોલશો તો માણસો એક ફેરે કદાચ તમે માનશે, બીજી ફેરે ખોટું બોલશો તો બીજી ફેરે કદાચ માનશે, ત્રીજી ફેરે જ્યાં સુધી ત્રીજી ફેરે તમે બોલશો ખોટું બોલો ત્યાં સુધી કોઈ તમારા પર ભરોસો નહીં કરે. ખુદાવંતે તાલા પાસે આપણે જાશું એક ફેરે તોબા કરીને પાછો ફરીથી ગુના કરશું, બીજી ફેરે જાશું પાછું ફરીથી ગુના કરશું. એક હાથ આવે છે કે પરવરદિગાર કહે છે કે હવે તું જયારે તૈયાર હોય ત્યારે ખરે આવજો ભાઈ. બસ ખુદાવંતે તાલા ઘણો રહેમત વાળો છે. ખુદાવંતે તાલા જયારે બંધો દરવાજો ખખડાવશે ત્યારે સ્વીકારશે. એટલે હદ સુધી કે જયારે માણસ મળતો હશે ત્યારે અગર તૌબા ખુલુસ ની તૌબા હશે, ખુલુસ ની તૌબા, તો ખુદાવંતે તાલા કબૂલ કરશે. ખુલુસ ની તૌબા ની વાત કરે છે, એ તૌબા ની વાત નથી કરતા કે જે તૌબા બીક ના મારે હોય કે મોત ના જોઈને મોત ને જોઈને યાદ આવે એ તૌબા ખુદા કબૂલ ના કરે. પણ જયારે ખુલુસ ની તૌબા હોય છે તો ગમે એ ટાઈમે હોય છે, ગમે એ ટાઈમ હોય છે, ખુદાવંતે તાલા એ તૌબા ને કબૂલ કરે છે. પયગંબરના જમાનામાં જયારે પયગંબર આપણા પયગંબર જતા હતા ઓચિંતાનો જિબ્રાઇલ આવે છે અને કહે છે કે મોહમ્મદ ખુદાનો હુકમ છે કે યહૂદીનો આ ટેમ્પલ છે તમે માં જાઓ. સિનાગોગ છે યહૂદી, તો પયગંબરના સહાબીઓને લઈને એ યહૂદીના સિનાગોગમાં અંદર કરે છે. અંદર કરે છે તો જોયે છે બધા ઓલા ઉલમાઓ યહૂદી ને બધા ભેગા થઈને કઈ વાતચીત અને બહાસ કરતા હોય છે, પણ જેવા પયગંબર સલામ અલૈહી દાખલ થાય છે તો એ લોકોની ચર્ચા બંધ થઈ છે, તરત બંધ થઈ છે. બંધ થઈ જાય છે તો પયગંબર પૂછા કરે છે કે તમે કઈ ચીજ ની ચર્ચા કરતા હતા, તમે કઈ ચીજ ઉપર બહાસ કરતા હતા? તો કોઈની હિંમત ના થાય બોલવાની. છેવટે એક બુધો માસ જે ચાલીએ નતો શકતો સરખેજમાં, ઈ કે ખૂનામાંથી ઉભો થયો, લાકડી લઈને આગળ નીકળ્યો અને કીધો એ મોહમ્મદ હું તને કહીશ એ લોકો શેની ચર્ચા કરતા. આ લોકો અત્યારે ઈ જે લોકોની કિતાબમાં આવ્યા જિક્ર આવ્યો કે છેલ્લા જમાનામાં એક પયગંબર આવશે જેની સફાત સિફાત બયાન થતી હતી, ઈ બયાન જયારે સિફાત બયાન કરતા હતા ને તમે દાખલ થયા. બધા હેપતાઈ ગયા છે કારણ કે જે સિફાતો અત્યારે જ પડતા હતા એ સિફાતો મુકમ્મલ એક માણસ માં થઈને આવ્યો છે. એ માણસ અંતસ્થ માણસ બુરો હોય છે, અને એટલી દવાઈ આપીને પડી જાય છે, મરી જાય છે. જિબ્રાઈલ પૈગંબર ને કહેવા આવે છે કે યા રસૂલલ્લાહ, તમને ખબર છે શા માટે ખુદાએ તમને એ સિનાગોગમાં મોકલ્યું હતું? નહીં કહેલા બીજા ઓલામાં વાંચતા હતા. આ ગુનાને ખુદાએ મોકો આપ્યો કે છેલ્લે લાલે ઇસ્લામ ને કબૂલ કરે. દિલમાં ખલુસ હતું. જયારે સીમા તો સાંભળ્યો ત્યારે એને એમ થયું કે કાશ મને આમ આ ટાઈમ મળે તો હું આ માણસને પૈગંબર સ્વીકારીશ. ને સામે ખુદાને તારાને મોકલાય છે કે આ પૈગંબર છે, જો તું કબૂલ કરે છે. એનો મતલબ એ નથી થતું કે હવે એ માણસ આખી જિંદગી યહૂદી રહ્યો તો પછી ખુદાવંદે તાલાને બધાને પોત પોતાની રીતે ગેરંટી છે, પોત પોતાની રીતે પોત પોતાના સંજોગોની અંદર પાક પરવર્તી ગાળ આપણે સૌને એક મોકો આપે છે કે બંધો થી પાછો ગેરંટી. સત્ય ઇમામ ની હદીસ છે, ઇમામ જાફર સ્વામી છે, કે આ દિલ જે છે એ બિલકુલ સફેદ હોય છે. એમ એની અંદર આપણે ખરાબ કામ કરીને કાળા ડાઘા કરે છે અને આસ્તે આસ્તે દિલ કાળું થતું જાય છે. બસ તૌબા કરો કે જેથી કાળા નીકળી જાય, કાળું વટાઈ જાય, પાછું સફેદ થઈ જાય. અને અગર જો બંદો સાવ એનો દિલ કાળું થઈ જાય તો ઇંગ્લિશમાં કહે છે પોઈન્ટ ઓફ નો રિટર્ન, કે હવે એ બંદો એટલો કઠણ દિલનો થઈ જાય છે કે કોઈ આવીને તૌબાની કે ઇસ્લામની વાત કરે તો એના દિલમાં કોઈ જાતની અસર નથી થતી. ક્યારે કે જયારે દિલ એટલો ગુનાથી બોર પરબોર થઈને કાળો થઈ જાય છે. આ એક રીત છે ખુદાવંદે તાલા આપે એની અંદર આપણે આપણા ઉપર છે કે ભાઈ આજે તૌબા કરવું છે કે નથી કરવું. કરવું હોય તો આ શરતો છે. પહેલા સ્વીકારવું પડશે કે આપણે ગુનેગાર છીએ, કે આપણે ખતરા થવા પડશે. બીજું કે જે રસ્તા ઉપર ચાલુ કરે કે ભાઈ હવે મને તૌબા કરવું છે, તો પછી ઓલા જમાના કે જે લિઝ્ઝતનો જમાનો હતો, ખરો જે લિઝ્ઝતનો જમાનો હતો, જે મજા આવતી હતી કામ કરવામાં, પણ ખબર છે કે એ કામની અંદર ખુદાનો રાજીપો નથી, ખુદા નારાજ છે એ કામથી, તો પછી એ કામોને બધી બંધ કરવું પડશે. નંબર થ્રી, કે જ્યારે નક્કી કરે કે મને તૌબા કરવું છે તો પહેલા પરવર્તીકાર પાસે જઈને કે હવે મારા ઉપર શું છે, કઝા નમાઝો છે, કઝા રોજા છે, ભાઈ હિસાબ સેટલ કરવાનો છે. એવું નથી કે આજે બધું ફ્રી મળી જશે, નહીં. જેટલી નમાઝો ન પડવાની હોય એટલી નમાઝો પાછી પડવાની હોય, જેટલા હક ન અદા કર્યા હોય એટલા હક અદા કરવાનો હોય. આ બધી ચીજો છે કે જેથી આપણે ખુદાને દલીલ આપે છે કે પરવર્તીકાર આ જો એક નિશાની છે કે હું સિન્સિયર છું. હું ખાલી લિપ સર્વિસ દેવા નથી આવ્યો, ખાલી જબાનથી નથી કહેતો કે મને પાછો આવું છે, મને શું કરું, હું શું કરું કે જેથી તને સંતોષ થાય, તને યકીન થાય પરવર્તીકાર કે હું ખરેખર મકમ છો કે મારે તારી પાસે પાછો આવું છે, શું કરું? તો પરવર્તીકાર કહેશે પહેલા આ કે પાછું કાંઈ નહીં કરતો, એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ જોશે કે નહીં ગુના કાંઈ નથી કરતો, ખુદાવંદે તાલાને સંતોષ થાય કે આ બંધો હોય ખરો. પછી નમાઝો પાછી પડવા માંડે જેટલી કઝાની હોય, હજ પડવા જવાનું હોય તો હજ અદા કરે, રોજા પાછા દેવાના હોય તો રોજા દઈ દે, જેટલા હક અદા કરવાના હોય હક અદા કરે, જે મોમિનોનું કઈ બગાડેલો હોય તો મોમિનો પાસેથી માફી માંગે. આ બધું એક રીત છે કે જેની અંદર બંદો ખુદાને દલીલ આપે છે, પરવર્તીકાર હું તારા રસ્તે ચેલો છું, તું મને મદદ કર. આ બધી દલીલો છે કે મને હવે મારા જૂનાને બદલાવી અને તારી પાસે છે. આ ત્રણ જ વસ્તુ છે. અઘરું છે, નકેસ છેલું છે. ઇમામ ઝૈન અલ આબિદીન સલાતુલ્લાહ એની જે દુઆએ તૌબા છે, અસપરો છે દુઆએ તૌબા જે આપણે મહેર રમઝાનમાં પડે છે, દુઆએ તૌબા, એ દુઆએ તૌબામાં અખાસ પ્રવચન છે. કારણ કે એ દુઆની અંદર ચોથા ઇમામ બતાડે છે કેવી રીતના તૌબા થાય. એની અંદર કહે છે કે એ પરવરદિગાર, જે માણસ તારી પાસે આવે તૌબા માંગવા, ત્યારે તને તારા ઇલ્મે ગૈબની અંદર તને ખબર છે કે આ બંદો એનો જબાન રાખશે, એની જબાન રાખશે કે પછી ભરી જશે. કે આ માણસ કે છે કે એ કદી પાછો ગુના નહીં કરે, તો તને તારા ઇલ્મે ગૈબની અંદર તને ખબર છે કે આ બંદો ખરેખર હકીકત સિન્સિયર છે કે નહીં. આ તો હવે અમને બોલે છે કે હોશ હોશમાં છે, પછી અઠવાડિયે 10 દિવસ પછી ઓલો ઓલો સોડામાં પણ ખજો, ઓલો એફોવેશન જયારે નીચે ઉતરી જશે ત્યારે પાછો ઓછી નો ઓછી. તો ખુદા અને તાલા પાસે દુઆ કરે છે ત્યારે ચોથી માંગી છે કે તને ખબર છે, માટે હું તારી પાસેથી દુઆ માંગુ છું. એ પરવરદિગાર, આ દુઆ વગર ખુદાની મદદથી કાંઈ ના થાય. તારી પાસે દુઆ માંગુ છું એ પરવરદિગાર, તને ખબર છે કે હું આયા હક મારા જબાન ઉપર રહીશ કે નહીં રહું. જો તને ખબર હોય કે હું નથી રહેવાનો, તો તું મારી મદદ કર કે હું રહું. ખુદાની મદદ વગર તો કઈ નહીં. બસ ઇન્સાનની કમજોરી એ છે કે જયારે કઈ ચીજ શરૂ કરે છે, અને ખરેખર આ મજમામાં જેટલા બેઠા છે, જેટલાને એમ થાય કે ના આપણે તૌબાનું ચાલુ કરવું છે, 25 માણસ 30 માણસ ચાલુ કરશે, એક માન મક્કમ હશે. પર્સિવિયરન્સ છે સૌથી અઘરી ચીજ છે. ઇસ્લામનું નામ એ છે કે હંમેશ વાસ્તે કન્ટિન્યુટી હોવું જોઈએ, જે ચીજ કરે એનો કન્ટિન્યુટી હોવું જોઈએ. આપણે હોશ છે, એક ચીજ કરે શરૂ કરે ત્યારે એ જોશ ઉતરી જાય છે, ત્યારે ફરી ભરી જાય છે. ને જોશ ઉતારવા વાળી ચીજો આપણે ચારે તરફ ઘેરાઈ ગયા છે એવી ચીજોથી કે જે સંગર માફક ચેન માફક આપણે રોકે છે કે નહીં બંદો ખુદા પાસે જવાની શું જરૂર છે, જન્નત તો અહીંયા દઉં. એટલે આપણે જેમ કોશિશ કરશું, જેમ કોશિશ કરશું, અને અહીંયા વધારે અઘરું છે, આવા સંજોગોમાં રહી ને વધારે અઘરું છે. પરંતુ તૌબા અગર હોય તો તૌબા એવી રીતના થાય કે પરવરદિગાર તું મને મદદ કરો. પોસિબલે જે પોસિબલે ઇટ ઇઝ પોસિબલ, એવું નથી કે કોઈ ન કહી શકે કે હું આવા દુનિયામાં રહું છું તો પછી તૌબા કરવાનો ફાયદો શું છે. આ સવારે 40 મળી આંખ નજર આરામ ચીજ પર પડશે ને ખરા સીધો બગ્યો નહીં, ભાઈ એવી કઈ વાત નથી. જેવી રીતના મેં સમજાવ્યું છે કે આ તો હુમૈની તરીકા એક એક દિવસ એ તો જેવ પાડવાનું છે કે ભાઈ કેવી રીતના આપણે પોતાના નફ્સને એવી રીતના ટ્રેન કરે આસ્તે આસ્તે, જ્યાં સુધી અમે હોશિયાર રહેશું, જ્યાં સુધી આપણે કોન્શિયસ રહેશું કે આ હરામ કામ થાય છે, સ્વીકારશું કે આ હરામ કામ છે, ત્યાં સુધી આપણી કોશિશ જારી રહેશે આપણે પોતાને બદલાવવા વાસ્તે કે નહીં હવે આ હરામ કામ થાય છે મારાથી કેવી રીતના બદલ. જ્યાં સુધી આપણે સ્વીકારશું કે જે દિવસ આપણે ઈ પાર પસાર કરી ને હવે જે હરામ કામ થતું હોય એ મશ્કરીમાં વડાડીને કે હરામ કામ નથી, એ દિવસ આપણે તૌબા નહીં હવે. આપણે જેટલી વાત કરીએ કે ભાઈ અરમાન એ છે કે ખુદાની તૌબા કરીએ, ખુદાના રસ્તે આપણે જાય, ખુદાની નજીક પહોંચીએ, આ બધી આપણી અરમાન છે. અને સૌથી મોટી ચીજ કે જે આપણે ઉત્તેજના આપી શકીએ કે મોટિવેટ આપી શકીએ, એ એક આશા છે. આજે આપણે ખુદા ઉપર આશા ન હોય તો તોબાની વાતચીત કરીશું. આપણે અગર પોતા ઉપર આશા ન હોય તો તોબાની વાત કરીશું. આશા એમ છે કે નહીં ભાઈ હું કોશિશ કરીશ, આશા એમ છે કે ખુદા અને તાલા મને મદદ કરશે, આશા એમ રાખીએ છીએ કે તૌબાના રસ્તા ઉપર એક વખત શરૂ કરશું તો મક્કમ છું. એ બધી ચીજોની આશાઓ પણ બંધાયેલી છે કે પરવરદિગાર હું એમ આશા રાખું છું કે તું મારી મદદ કરીશ, હું એમ આશા રાખું છું કે હું મારી કોશિશને જાળવી રાખીશ. આ બધી ચીજો એક આશાઓ પર બંધાયેલી છે. કોઈને કઈ ખબર નથી, કોઈ એમ મક્કમ ન કહી શકે હું આ કરીશ જ. ભાઈ જ્યાં સુધી એ આશા સાથે ન હોય ને એ હોપ મોટિવેટ કરે કે ભાઈ આગળ વધો, વ્યાધિ ન કરો, ખુદા મદદ કરશે, કારણ કે એ અરમાન અને એ આશામાં જ આપણે આગળ વધીએ છીએ. એમ આશા રાખીએ છીએ કે અમારા ભલે ખરાબ કામો છે પણ જેટલા નેક કામ આપણે સારા કામો કરશું એ આશા રાખીએ છીએ કે ખુદા એ સારા કામને કબૂલ કરીને આપણે છે ને પ્રસિદ્ધ કરશે. આશા નથી તો શું છે ભાઈ? ખુદાની દયા ઉપર આશા રાખે છે, ખુદાના ઇન્સાફ ઉપર નથી નભતા. એટલે આ બધી ચીજો આપણી જિંદગી આખી આશા ઉપર જીવી રહી છે. અને કુરાનની અંદર એક એવી આયત છે કે આનાથી વધારે હું ન સમજી શકું કે આનાથી વધારે કયો ઇન્સેન્ટિવ આપે ખબર, કયો મોટિવેશન થાય આપણે કે ભાઈ આનાથી વધારે કે હવે તૌબા કરું ટાઈમ થઈ ગયું છે. આ કુરાનની એક આયત એવી મહાન આયત છે કે જેની અંદર પરવરદિગાર કહે છે ઇલ્લલ્લઝીન થાબુ વઆમનુ વઆમિલુ અમલન સાલિહન ફઉલાઇકા યુબદ્દિલુલ્લાહુ સૈઆતુહુમ હસન. જ્યારે ખુદા વાત કરે છે ગુનેગાર લોકોની પછી કહે છે ઇલ્લલ્લઝીન થાબુ સિવાય એ લોકો કે જેઓ તૌબા કરે છે, એ લોકો વાસ્તે ખુદા કઈ બીજું કહે રહ્યું છે ઇલ્લ એક્સેપ્શન કોણ છે? ઇલ્લલ્લઝીન તાબુ સિવાય એ કે જે પસ્તાય છે અને રસ્તો અખત્યાર કરે છે ખુદા પાસે પાછો જવાનો, ઓ આ મનુ અને ઈમાન લાવે છે. આ તૌબા કરે છે, તૌબા કોણ કરે? મોમિન જ કરે ને. તો આ ઈમાનની શબ્દ ક્યાં છે? ઇલ્લલ્લઝીન તાબુ વઆમનુ વઅમિલુ અમલન સાલિહન સિવાય એ લોકો જે તૌબા કર્યા પછી ઈમાન લાવે છે અને નેક કામ કરતા આવે છે. ઈમાન ના ઈમાન ખુદા ઉપર અને પૈગંબર ઉપર અને કયામતના દિવસ ઉપર, એ તો પહેલેથી ઈમાન હતું આપણા ઉપર નહીં. આ ઈમાન જે ઈમાનનો જિક્ર છે તૌબા પછી, એ ઈમાન કે ખુદા ઉપર ભરોસો છે કે પરવરદિગાર તું મને મારા ગુના માફ કરીશ અને મને સુધારીશ. કારણ કે જે માણસ દિલની અંદર રિલક્ટન્ટલી એમ ધારતો હોય કે ખુદા મને માફ નહીં કરે, ખુદા મને માફ નહીં કરે, ખુદા મને માફ નહીં કરે, હું એટલો મોટો ગુનો કર્યો છું ખુદા મને માફ નહીં કરે, જ્યારે એવી રીતના તોબા માંગશે તો ખુદા એને માફ નહીં કરે. કારણ કે ખુદા કહે છે તને મારા ઉપર ભરોસો નથી, તને મારા ઉપર ઈમાન નથી કે હું બધાય ગુનાઓ માફ કરી શકું એમ છો. તું કોણ છો એવા ઈમાન લઈને આવ્યો છો એમ ધારતા આવ્યો છો કે હું તને માફ નહીં કરું? જેવો તારો ઈમાન ખુદા ઉપર એવી રીતના ખુદા આપે છે તેવો હશે. જેવો આપણો ઈમાન હશે, આપણો ઈમાન હશે કે નહીં પરવરદિગાર દયાળુ છે, આપણે ગુનેગાર છીએ પણ હું મક્કમ છું, હું નહીં કરું ગુના હવેથી, ખુદા માફ કરશે. શા માટે માફ? વાક્યો યાદ આવે છે પહેલાના જમાનામાં બહલુલ કરીને એક નાનો છોકરો હતો. પહેલાના જમાના ઈ બહલુલ પૈગંબર પાસે આવે છે, યા રસૂલલ્લાહ હું એટલો મોટો ગુનો કર્યો છું, હું મને ખાતરી છે ખુદા માફ નહીં. જ્યારે એવી રીતના કોઈ પૈગંબર પાસે આવીને બોલે તો પૈગંબરને ગુસ્સો, કારણ કે એ લોકો ખાલી એ જ એવી રીતના બોલે કે જે ખુદાને સમજે ન હોય. ખુદા એટલો ગફુર રહીમ છે, ખાલી બંદો એક પગલો લે, ખુદા 70 પગલા લઈને એને સુખાશે. આ જયારે બહલુલ આવે છે પૈગંબર પાસે, યા રસૂલલ્લાહ હું એવો ગુનો કર્યો છું, મને ખાતરી છે પૈગંબર ખુદા મને માફ નહીં કરે, તો પૈગંબર ગુસ્સે થાય છે અને કહે છે બહલુલ તું કયો એવો ગુનો કર્યો છો, ખુદા પાસે માફી માંગ, તું શિર્ક કર્યો છો. તો કે નહીં, કે પછી તું કયો એવો ગુનો કર્યો છો, તું ખુદા પાસે માફી માંગ, ખુદા તને માફ નહીં પી કે નહીં, ખુદા મને માફ નહીં કરે. છેવટે પૈગંબર એને કહે છે તું એ તો બયાન કર કયો ગુનો કર્યો છે. તો એ કે હું છે ને નબ્બાશ ખબર છું. નબ્બાશ ખબર એટલે કે આગળ એવા માણસો હતા ચોર જે કબરને ખોદી અને કફન ચોરી લો. એ કે હું નબ્બાશ ખબર છું. તો પૈગંબર એને કહે છે કે તું ખુદા પાસે માફ માંગ, ખુદા તને માફ કરશે. તો કે નહીં રસૂલલ્લાહ, અહીંયા અંત નથી, હજી વાક્યો આગળ વધે છે. વાક્યો આગળ વધે છે કે એક જવાન છોકરી ગામમાં ઘૂસી ગઈ ગામડામાં, અને જયારે એને દફનાવ્યા તો હું રાત્રે જઈ અને કબર ખોદી એને કફન ચોરી લીધી. પૈગંબર કહે છે તું ખુદા પાસે માફી માંગ, ખુદા તને માફ કરશે. કહેશે નહીં. બહલુલ કહે છે નહીં, તમે સમજ્યા નથી યા રસૂલલ્લાહ, કે જયારે કફન લઈને બારે નીકળવા માંગતો તો ત્યારે શેતાન મને હેરાન કર્યો, શેતાન મને હરામ કર્યો ને હું એ છોકરીની ઇજ્જત લઉં છું. ત્યારે બહલુલ કે છે પૈગંબર કે યાર રસૂલલ્લાહ, હું જયારે કબરમાંથી પછી નીકળવા માંગતો હતો ત્યારે છોકરીના વડામાંથી અવાજ આવ્યો કે જેવી રીતના તું આજે મારો ઇજ્જત લૂંટીને મને આવી રીતના અહીંયા કબરમાં મૂકે છે, એવી રીતના ખુદા તારો ક્યામત ન દિવસે કરે. ખરાબ કામ હતું. ત્યારે પૈગંબરને એટલો ગુસ્સો આવે છે, પૈગંબર બહલુલને કહે છે બહલુલ અહીંયાથી હટી જા, હું તો એમ સમજુ છું કે જહન્નમના ટુકડો હમણાં જો પડશે આગમાંથી એક પથ્થર ગરમ પથ્થર તારા માથે પડશે મને સાથે પાડી નાખશે, અહીંયાથી હટી જ પૈગંબર. ત્યારે બહલુલ રોતા રોતા નીકળે છે અને પછી પહાડો પર જાય છે. મદીનાના જે પહાડો હોય છે, પહાડો પર જાય, પોતાને બાંધી અને ઝાડો કત્તાર રડતા રડતા ખુદાને પુકારે છે, પરવર્તિકાર હું તારા નબી પાસે ગયો, તારો નબીએ મને કબૂલ ન કર્યો, હવે મને કે તારા સિવાય કોણ છે. બસ 40 દિવસ સુધી મુસલસલ બંદો એ ઉપર તવબા કરતો, પરોળ બિગાર હું કબૂલ કરું છું કે મારા જેટલો ખરાબ થઈ ગયો, પણ તું અગર મને માફ નહીં કરે તો મને કોણ માફ કરશે. એમ કરતા કરતા છેવટે જિબ્રાઈલ પૈગંબર પાસે આવે છે કે રસૂલલ્લાહ, ખુદાનો હુકમ છે કે તું આ બહલુલ પાસે જા ને એને કે ખુદા એની તવબા કરે છે. ખુદા વંદે તાલા એટલું દયાળુ છે, એટલું દયાળુ છે, કોઈ હાથ નથી. પણ સામે આપણે અગર ઈ દયાનો ગેર ઉપયોગ લઈને કે હવે આપણે ગુના કરી લેવાનો, ખુદા દયાળુ છે, કામ આવશે નહીં કામ. ઓલી આયત ઉપર હું ફરી આવું કે ખુદાવંદે તઆલા આયત ની અંદર કહે છે કે જે લોકો તૌબા લાવે અને પછી ઈમાન રાખે અને નેક કામ કરે, ઉલાઇકલ્લઝીના યુબદ્દિલુલ્લાહુ સૈઆતુહુમ હસનાત, એ લોકો એ જન છે, એ લોકો એ લોકો છે કે જેના બદ કામ, જેના ખરાબ કામ ખુદા બદલાવી દેશે અને નેકીઓ થઈ જશે. કે કિયામત ના દિવસે આપણે ઉભા રહેશું, પરવર્તિકાર આ તો હું નતો કર્યો, આ નેક કામ હું નતો કર્યો, મને યાદ નથી. ખુદા કહેશે બરાબર છે, ઓલા જે તારું ખરાબ કામ હતું ને એવું નેકી કરી નાખો, કહે કે તું પોતાને સુધાર્યો, તું બદલાઈ લો પોતે, તો હું તને આ નેક કામ કરી દઉં છું. મતલબમાં હું તમને એક, આજે આપણે છે ને વેપારી કોમ છે, હું તમને કહું કે આજે મારો બિઝનેસમાં ઘાટ હોય, બેંકરપ જાતો હું, 50,000 યુરોનો મને નુકસાન થતો હોય, તો ખુદાવાને તાલા મને કહેશે કે જો હું ખાલી ઘાટને ભૂલી નથી જતો, હું તમને બીજા 50,000 ભૂલી. કારણ કે ખુદા એમ નથી કહેતા કે હું ખાલી ગુનાઓને માફ કરીશ, નહીં, ખુદા કહે છે હું ગુનાને ખાલી માફ નહીં કરું, પણ જેમ બંદો મારા નજદીક આવતો હશે તો ઓલા જે ખરાબ કામ હતા એને નેક કરી નાખીશું, નેકીઓમાં બદલાવીશ. આમાંથી દયાળુ કોઈ મળ્યા? અને આટલું દયા જાહેર કરે ખુદા ને પછી તોય આપણે એના જન્નતના મુસ્તહક ના થાય, મને કયો ખરા દિલથી કયો વાંક કેનો છે એનો છે કામ છે. જે આટલી દયા કરે છે, જે આટલા બધા રસ્તા બતાવે છે કે બંદો તું ખાલી નક્કી કર, તું ખાલી ઈ નક્કી કર કે તમે મારી પાસે આવો છો, હું બધી ચીજોને ધ્યાન રાખીશ, તારા ગુનાઓને કાઢી નાખીશ, ખાલી માફ નહીં કરું, તારા ગુનાઓને હું નેકીઓ કરી નાખીશ, એટલે ઓલા ક્રેડિટ મળી જશે. છઠ્ઠા ઇમામ જયારે આ આયત ની તફસીર કરે છે ત્યારે કે છે કે કુરાન ની અંદર અગર એક એવી આયત હોય જેના ઉપર હું સૌથી વધારે મારી અરમાન અને આશા રાખું છું, આ આયત છે. ખરું છે ખુદા મને માફ કરશે, ખરું છે ખુદા મને જન્મમાં નાખશે, પણ આ એક પ્રોમિસ ખુદાનું છે કે જે ખરાબ કામ ને બદલીને નેકીઓ કરી નાખશે એના ઉપર હું મારી આશા રાખું છું કે મારા ખરાબ કામ બધા પોઝિટિવ થઈ અને નેક કામ થઈ જશે. આ ખુદા અને તારા પ્રોમિસ. પછી આપણે એમ વિચારીએ કે ભાઈ આ રસ્તા ઉપર તોબાનો જે છે ખુદાની રહમત હાસિલ કરવો, ખુદાની નજદીક પહોંચવું હું નથી કહેતો કે આપણે મોજીઝા કરવા છીએ કે ભાઈ આપણે આપણો હાથ આ પાટિયા પર નાખશું તો લોટું થઈ જશે. ભાઈ કોને ખબર છે મોજીઝા? ખબર છે આપણે જે માણસો એટલે હદ સુધી આપણે ખાલી વાજીબાત અદા કરી અને સરખા મુસલમાન થશું તો પોતાની જિંદગીમાં અહેસાસ થશે કે ખુદા જે ઓબ્લીજ ગયેલા છે એ એટલી ખુદા જે હરામ કર્યા છે એનાથી તો ખાલી દૂર રહીએ. પછી બાકીનું આપણે આગળ વધવું હોય ન વધવું હોય, આગળ આપણે થવું હોય અલ્લામા હેલી જેવા, ન થવું હોય અલ્લામા હેલી જેવા, એ ઓબ્લીજ નથી આપણો. પણ આપણી વાજીબાત જે છે એને અદા કરતા આવે, જે ખુદાએ હરામ કર્યું છે એનાથી દૂર રહીએ, એ આપણી કામયાબી છે. આપણે આવા સંજોગોમાં રહી અને એ અગર જો કરી શકશું તો ખરેખર આપણો દરજ્જો બીજા ઘણા કરતા ઘણો સારો. આપણે આવા સંજોગોમાં રહી અને ખુદાની ફરમાનદારી એવી રીતના કરે છે કે ખુદાએ આપણાથી રાજી થઈ. બસ આ ચીજો જે છે તોબા ઇસ્તિગફાર કે ખુદા પાસે કેવી રીતના માફી માંગીએ, તરીકા તો ઘણા છે. પ્રેક્ટિસ ની અંદર આપણે દુઆઓ પડે, નમાઝો પડે, હજ જાય, ઝિયારત જાય, ઝિયારતમાં ઓરી દુઆઓ કરીએ કે ચૌદ માસુમીના વસીલાથી ખુદા મેં માફ કર આપે. આ બધા જુદા જુદા વસીલાઓ છે કે જેથી આપણે જાહેર કરે છે પરવર્તિકાર તું મારા ગુનાઓને માફ કર. મારી જે થીમ છે, મારો જે ઈરાદો છે એ આપણે ઝહેની તરીકા આપણે તૈયાર કરીએ કે આપણું ઝહેન તૈયાર હોવું જોઈએ, અકલ આપણું તૈયાર હોવું જોઈએ, સમજવા વાસ્તે કે શું કરી રહ્યા છે. અગર એ હશે શેખ આયતુલ્લાહ શુબર જે કિતાબ લખ્યા છે ઝિક્ર મેં કર્યો હતો થોડા દિવસ પહેલા, તસ્કિયતુલ ફુઆદ ફી અખબાર અલ મઆદ. તસ્કિયતુલ ફુઆદ ફી અખબાર અલ મઆદ એટલે કે દિલને તસલ્લી આપે આખરતના સમાચાર કે ભાઈ આખરતમાં શું થવાનું છે, માણસ મરે ત્યાં સુધી લે અને કયામતના દિવસે જહન્નમમાં જાય ખુદા બચાવે અથવા તો જન્નતમાં જાય ત્યાં સુધી શું શું રીતિ વળવાનું છે એ બધી છે. દિલ્યો હે તો પૂરી પૂર છે. ખાલી આપણે ખબર નથી કઈ ચીજમાં કેટલી વાર લાગશે, ટાઈમે નું ખબર નથી. પણ ના કરતા હો તમને કહું, હવે આપણે દોડી શકીએ કે પેલા આ બીજું આ ત્રીજું આ ચોથું આ પાંચમું આ બધા સ્ટેશન છે, આ હાલતમાં શું થવાનું છે. એ આપણે કિતાબોમાં પુષ્કળ છે. આપણે અમલ કરીએ પહેલા આપણું ઝહેન ખુદાને સરખી ના સમજે. એ વાક્ય છે એની અંદર કે જયારે ખુદાવંદે તાલા મલાઈકાને કહેશે કે આ બધાને લઈ જા જહન્નમ તરફ, તો આપણે બચાવે. જયારે ખુદા કેસે બંદાને મલાઈકાને કે આ બધાને લઈ જાય જહન્નમ તરફ, તો બંદો વારે વાર પાછળ જોશે. એટલે ખુદા ખોરાવશે મલાઈકાને કે બંદો કેમ પાછળ જોઈશે, શું છે. તો બંદો કે કહેવામાં આવશે કે બોલ શું છે, કેમ પાછળ જોઈશે. તો બંદો પાછળ જોઈને કહેશે, મેં ખુદાની એટલી રહમતો વિશે સાંભળ્યું છે, મને ભરોસો ન હતો, મને અરમાન ન હતું કે મને ખુદા મને આગમાં નાખશે. પરવરદિગાર ત્યારે કહેશે મલાઈકાને કે આની અગર અરમાન મારા ઉપર હતી, હું કેવી રીતના આના અરમાનને નિરાશ કરું. આની આશાને લઈ જાઓ એને જનતમાં. આ પરવરદિગારનો આપણે છે ને એમ સમજે છે કે હવે આ માણસ કોઈનું બગાડ્યો હશે તો શું થશે. આપણે તમે કહ્યું છે આપણી અકલમાં આવે આમ સવાલો આવે કે ભાઈ ખુદા જયારે કોઈને માફ કરે છે, આ બહલુલ નો વાત કરો, આપણા બહલુલ નો વાત કરી દો, ભાઈ ખુદા માફ કરે છે તો ઓલી છોકરીનું શું થશે. એ માફ કરી છે એનું તો કઈ ખબર નથી. ખુદા પાસે માફી માંગ્યું છે, ખુદા એને માફ કરે. ક્યાંક દિવસે ઓલી છોકરી કે બહલુલ ને કે નહીં હું તને માફ નહીં કરું તો શું થશે. આપણે સમજતા નથી. જ્યારે ખુદા બંદાને માફ કરે છે ત્યારે એ બંદાને આજુબાજુમાં જેટલે એસોસિયેટેડ બને ઉભા હશે વાત માફક કે ભાઈ નહીં આ મારો હક ખાઈ ગયો છે, તો ખુદા કહેશે તું એને માફ કર, હું તને જરા મને પૂછશો. જનતી કમી છે, કઈ કમી નથી. જયારે માણસો સવાલ કરે છે કે ભાઈ શહીદ ને દરજો એટલો ઊંચો છે કે સીધો જનત ક્યાં છે, તો મને ઘણા સવાલ કરે છે ભાઈ એ શહીદ થયો પણ જો કોઈની હિંમત કર્યો હોય તો શું જનક મળશે સીધો. જેની હિંમત કર્યો હશે એ અગર કહેમત ના દિવસે ઉભો રહેશે તો ઉડાડી હતું એ જ જનક મળશે. શું વાંધો એ છે અંધેર નથી. ખુદા ઉતે તાળાની રહમત ને આપણે સમજીએ કે એટલો વસી આવવા છે. સવાલ એ ઉભો થાય છે કે જયારે આટલી બધી રહમતો ખુદાને દેવી છે આપણે, ને તોય આપણે આપણા કામના કારણે, આપણા અમલના કારણે, આપણા બદકારના કારણે એ રહમતના મુસ્તાહક નથી થતા. એ રહમત આપણું શું અચિંતું. ખુદા પોતે કહે છે કે આજીબ છું, મને નવાઈ માંગુ છું કે હું બધાને આટલું બધું આપું છું, આટલા બધા રસ્તા દેખાડું છું, પણ જે રસ્તા દેખાડું છું એ એની જ દુનિયામાં એની જ રીતે એટલો મશગુલ છે. ખુદા આપણે બધાને મદદ કરે, હિંમત આપે, એટલી તાકાત આપે કે જેથી આપણે પોતાને સુધારવાની કોશિશ કરી. આપણા મદદથી કોશિશ છે, ખુદા આપણે મદદ કરશે. કોઈ નથી એમ કહેતું કે આપણે ઓવરનાઇટ ત્યાં જે થઈ જાય કે ઓવરનાઇટ આપણે પાકા મુસલમાન થઈ જાય એ રીતના ફાંસી નહીં. પણ ખુદા આપની જહનિયતને સલામત રાખે અને એટલી હિંમત આપે કે આપણે આપણી જિંદગીમાં એવી તબદીલી લાવે, એવી ચેન્જીસ લાવે કે જેથી આપણે ખરેખર તવાબીન મતીશમાં છે. ઉમરે સાત ઉમરે સાદ અલેહી લાના, ઉમરે સાદ એ માણસ હતો જે ઇમામ હુસેન અલી ઇસ્લામ ને સમજતો હતો, એને સ્ટેટસ શું છે બધું સમજતો. ઓબૈદુલ્લાહ ઇબ્ન ઝિયાદ જ્યારે એને હુકમ કરે છે કે તું હવે લશ્કર લઈને જા, કે હોર કાગર મોકલાયો હોય છે, ઇમામ મારી સાથે છે, તમે કહેતા હો તો કરબલામાં એને ઉભો રાખો, તમે જેને મોકલાવો હોય મને કરબલા તરફ મોકલાવો. ત્યારે ઉમરે સાદ જાય છે, ઉબૈદુલ્લાહ ઇબ્ન ઝિયાદ ઉમરે સાદને હુકમ કરે છે કે તું હવે જા અને તું બયાત માંગ ઇમામની, અગર ઇમામ બયાત ના આપે તો એનું ગરદન મને લાવી દે. ઉમરે સાદ એક ફેરેની ગુસ્સીમાં જયારે હુકમ સાંભળે છે ત્યારે ઉઠી જાય છે અને કહે છે, ઉબૈદુલ્લાહ ઇબ્ન ઝિયાદ તને ખબર છે તું મારી પાસેથી શું માંગે છે? કે હા. કે તું મારી પાસે એમ માંગે છે કે હું મારો દુનિયા વાસ્તે મારે દીન ને વેચી નાખું, પૈગંબર જે નવાસા ને, પૈગંબર જે માથા ને ભોસા દેતા હતા એ માથા ને હું ગરદન ની શરીર માંથી જુદો કરીને તારી પાસે લ્યાઓ. એટલે ઉબૈદુલ્લાહ ઇબ્ન ઝિયાદ ને કહે છે, તને અગર રાયની હુકુમત જોતી હોય તો પછી તું આ કામ કરીશ, ના જોતી હોય તો મને અત્યારથી કહી દે તો પછી હું બીજાને સાંભળી દઈશ. આ લોજિક સાંભળો. ઉબૈદુલ્લાહ ઇબ્ન ઝિયાદ જયારે ઉમરે સાદ ને આ કહે છે, ઉમરે સાદ રાતના ઘરે જાય છે, વિચાર કરે છે, ચાલતો ચાલતો એ વિચાર પર આવે છે કે હું જો અગર નહીં કરું તો મારી જગ્યાએ બીજો કોઈ જઈને કરશે. આ લોજિક છે, હું અગર નહીં કરું તો મારી જગ્યાએ બીજો કોઈ જઈને કરશે, તો પછી હું જ ન કરું મને રહીની હુકુમત મળશે. આ લોજિક થી પોતાને એ સમજાયો અને બીજે દિવસ કબૂલ કરે છે કે હું જે અને કરીશ જે તને કામ હોય એ કરીશ. આ ઇમામ હુસેન ઉપર આજ માનવરો એટલો બધો જુલમ કરે છે, એટલો બધો જુલમ કરે છે. જયારે આશુર નો દિવસ પસાર થઈ જાય છે, શામે ગરીબા એ જયારે વટાઈ જાય છે, ખતમ થઈ જાય છે, બીજા દિવસ સવારના જયારે સિપાહીઓ ભેગા થાય છે, બધાને ભેગા કરી અને રવાના કરે છે કે નજર કરબલા થી કુફા અને કુફા થી શામ લઈ જાય. ભાઈઓ અને બહેનો, આ તસવુર ની શરત છે અહીંયા કે જયારે કુફા ની અંદર ઘરે છે, આ ઇમામ હુસેન અલ ઇસ્લામ નો કાફેલો જયારે કુફા ની અંદર લેવામાં આવે છે ત્યારે કુફામાં પહેલા એલાન થઈ ગયું હોય છે કે બાઘી નો કાફેલો આવે છે, જે રેબેલ્સ છે એ લોકોનો કાફેલો આવે છે. કુફા ની અંદર કોઈને સપને ખ્યાલ ન હતું કે એ લોકોનો કાફેલો આવે છે જે લોકો હમણાં સુધી રાજ કરતા. ઇમામ અલી અલ ઇસ્લામ જયારે હાકિમ હતા, ખલીફા હતા, ત્યારે કુફાની અંદર ઇબ્ની ઝૈનબ અને ઉમ્મે કુલસુમ મહારાણી માફક ચાલતા હતા, એટલું બધું માન હતું એ લોકોનું. આજે કુફામાં જયારે લેવામાં આવે છે ત્યારે બજારની અંદર પડદા વગર રસીમાં બાંધેલા તારાને કરવામાં આવે છે કે જો ત્યારે શું થાય છે કે માણસો જોઈ જયારે જોઈ છે આ ઝૈનબ છે, આ ઉમ્મે કુલસુમ છે, ત્યારે માણસો ઝારો કતાર રડવા લાગે છે અને હાય આ તો પૈગંબર ની નવાસીઓ છે, આ તો ફાતિમા ની દીકરીઓ છે, ઝારો કતાર રડવા લાગે છે. ઉમ્મે કુલસુમ આગળ વધી અને કહે છે, એ કુફા વાળાઓ તમે શું હવે જોઈને રડવા આવે છે? રોજ એટલું રોવું હોય, ખુદાની લાનત ઉતરે છે તમારા ઉપર, ક્યાં હતા તમે જયારે મારો ભાઈ કરબલાના મેદાનમાં એકલો હતો, આલમિના સુરીયન સુરુના પુકારતો, ત્યારે તમે ક્યાં હતા? અને કુફા વાળાઓ ઝારો કતાર રડતા હતા. એમાં એક જન ઇમામ અલી ઇસ્લામ નો સહાબી હતો, એટલો ચુસ્ત સહાબી, પણ એ આંધળો થઈ ગયો હતો. એની પોતરી સાથે એ જયારે શોર સાંભળે છે કે બજારમાં કઈ થઈ રહ્યું છે, એની પોતરીનો હાથ લઈ અને બાજુમાં આવે છે, સાંભળે છે તો માણસો ઝારો કતાર રડે છે, ફરીને પૂછા કરે છે એની પોતરીને કે પોતરી મને એ તો કે આ શું મંજર ચાલી રહ્યું છે, આંધળો થઈ ગયો હોય છે, આ શું મંજર ચાલી રહ્યું છે, માણસો એટલું બધું રડે છે, શું થાય છે. ત્યારે એ પોતરી એના દાદાને કહે છે, દાદા અલીની બેટીને ચાદર ઓઢાવો, કુફાના શાલમાં દરબારમાં લઈ જવામાં આવે છે. એ સહાબી પોતાના પગ ઉપર હાથ મારી હાથ ઊંચો કરીને કહે છે, પરવરદિગાર તારો શુકર છે કે આજે આંધળો છું, આજે આંખ હોત તો શું શું જોયું.
બાપ.